ચિત્રકૂટમાં પ્રભુના દર્શન, તપસ્વીના તપસ્વી દર્શન છે. એક ભગવાન પણ છે, એક તપસ્વી પણ છે, પણ બંનેમાં રામ. તપસ્યામાં પણ રામ છે અને રાજા તરીકે પણ રામ છે. ને એ ભગવાનના દર્શન ભરતજીને થઈ રહ્યા છે અને એમાં પ્રભુના દર્શન કરતા એમ થાય છે કે મારા પ્રભુને હું અયોધ્યા પાછા ક્યારે લઈ જઉં, કેવી રીતે લઈ જઉં. અને એમાં વ્યાકુળ ભરતજી, ચિંતા મગ્ન ભરતજી, એમને ઊંઘ નથી, ભૂખ નથી અને વ્યાકુળ થયેલા. અને એને એની ઉપમા આપે છે તુલસીજી કે સુકાઈ ગયેલા તળાવના ખાબોચિયા અને એની અંદર છેવટે રહેલું આછું પાણી અને કાદવની વચ્ચે માછલું કેવી રીતે વ્યાકુળ થાય, કેટલું વિકલ થાય. એમ ભરતજી, ભગવાન અત્યારે તો છે પણ 14 વર્ષના દુકાળથી જે સરોવર સુકાઈ રહ્યું છે એમાં ભરતજીના મનનું માછલું કેવી રીતે જીવી શકશે. સંસાર તો કીચડ છે અને સંસારના કીચડની અંદર, અત્યંત સંકોચની અંદર એ ભરતજી શું કરી શકવાના હતા. અને એટલા માટે વ્યાકુળતા છે અને એને માટે તુલસીજી ઉપમા આપી, નીચ કીચ બીચ સલીલ સંકોચ. પાણીનો અભાવ હોય અને લોકો પાણી વગર તરવડતા હોય, પશુઓ પક્ષીઓ જલચરા બધા જ, એની જે દશા થાય એવી દશા ભરતજીની છે એમ તુલસીજી આ ઉપમાથી કહેવા માંગે છે. બસ એટલું જ છે. ભરતજી મનમાં વિચારી રહ્યા છે કે માં કઈ કઈ ને તો નિમિત્ત બનાવ્યા, બાનું બતાવ્યું. દરેક માણસ કંઈક ને કંઈક આધાર શોધી કાઢે અને એનાથી પોતાને ટકાવી રાખવા માટે પ્રયત્ન કરે. અપરાધ થયો હોય, પાપ થયો હોય ને, ત્યારે બાનું શોધી કાઢે. પણ એ બાનું સત્ય ન હોય અને જૂઠને છાવરવા માટે જૂઠ જ એની ઉપર એનું ઓળવાનું પણ જૂઠું જ હોય. જૂઠને ઢાંકવા માટે નું ઓઢણું પણ જૂઠું જ હોય. એટલે અહીંયા આગળ માને નિમિત્ત બનાવીને કિન્ન મા તો મિસ કાલ કુચાલી, માને તો બાનું બતાવી દીધું, કા તો કઈ કઈ એ કર્યું છે. પણ કાળ જે સમય નક્કી કર્યો હોય તે દિવસે ત્યારે જ ને તે જ સમય એ થયા વગર રહેતું નથી. આમ ભરતજી સમજે છે કે આખરે તો ભગવાનના ભક્ત છે ને, ધીર ગંભીર ને ઠરેલ છે, નહીતર તો સત્તા લઈને બેસી ન જાત અયોધ્યાની. પણ વિવેકી છે, વિનય છે, વ્યવહાર છે. એક ઠરેલ વ્યક્તિના મનની અંદર શું હોય અને એક માણસ લોભી હોય સત્તાનો કે પૈસાનો કોઈ પણ ચીજનો, એ કેવો હોય, તો ભરતજીને માટે એક ભક્ત તરીકે તુલસીજીને પણ એમ થાય કે ભગવાનના કરતા, ભગવાનની સાથે રહેવા કરતા ભક્તની સાથે રહેવામાં આનંદ આવે છે. કારણ કે એના ભાવ વ્યક્ત થતા હોય, એની ભક્તિની એની ભક્તિના દર્શન કરીને પણ એટલો જ આનંદ થતો હોય. એટલે તુલસીજી અત્યારે ચિત્રકૂટની અંદર પણ ભરતજીની સાથે બેઠા છે કે ભરતજીના હૃદયમાં કેવી ભક્તિ છે ભગવાન પ્રત્યેની, એનું દર્શન તુલસીજી સ્વયં કરી રહ્યા છે. અને એટલે જ બોલ્યા છે કે ભગવાને વનમાં જવાનું નિશ્ચિત હતું જ, પણ કૈકેયીજીને નિમિત્ત બનાવી દીધા. એક કોર્ટમાં કેસ ચાલતો હતો અને એક વૃદ્ધા માં હતા, એના દીકરાને ફાંસીની સજા થઈ. કોઈ કારણસર. પછી કોર્ટમાં છેવટે એની માને બળે કે તમારે કઈ કહેવું છે એના માટે, એને મોતની સજા છે તમારે કઈક. તે કહા જજ સાહેબ મારે કહેવું છે, કે છે કઈક મારે કઈ કહેવાનું છે મારા દીકરા માટે, કે હું ઓળખું છું મારા દીકરાને, દીકરાને કે મારો દીકરો આવો હોય જ નહીં, હતો જ નહીં, પણ તો પેલાનું આવી બન્યું છે ને, એટલે એ નિમિત્ત બન્યો. કિન્ન માં તો મિસ કાલ કુચાલી. બસ ભરતજીને પણ એમ થયું, ત્યાં તો માએ દીકરાનો પક્ષ લીધો, અહીંયા દીકરો માનો પક્ષ લઈ રહ્યો છે. કઈક કૈકેયીજી માટે કે છે કે નિમિત્ત બનાવ્યા મારી માને, પણ આ કાળ એકલો જ અવળી ગતિ વાળો છે, કુચાલ જેને કહેવાય ને, ખોટી રમતો રમનારો, અને જે કઈ કર્યું છે એ આ કાળે જ કર્યું છે, મારી માં કૈકેયીને તો નિમિત્ત બનાવ્યા છે. ઈતિ ભીતિ દસ પાતક સાની, ઈતિ ભીતિ પાપ અને સાલી, સાલી એટલે ડાંગર, ડાંગરનો પાક અત્યારે ખેતરોમાં ઉભો છે, અને તીડ પડ્યા હોય તો એ બધું જ ખાઈ જાય, કશું ના રહેવા દે. ભગવાનના વિયોગના તીડ ભરતજીને એના અસ્તિત્વને રહેવા દેશે ખરા, કે ભગવાનના વિયોગના આ તીડ જે પડ્યા છે એ ભરતજીની ભક્તિને ખાઈ જશે. ઈતિ ભીતિ જસ પાતક સાલી, ડાંગરના પાક ઉપર પડે એ તીડ, ભૂખ્યા ડાં જેવા હોય, જ્યાં પડે ત્યાં બધું સાફ કરી નાખે. તો ભરતજીને પણ એમ છે કે આ માને નિમિત્ત બનાવીને આ કાળ તીડની માફક આખા અયોધ્યાની ઉપર તૂટી પડ્યો છે, અયોધ્યાને બચવા દેશે કે સાફ કરી નાખશે, આ બીક છે. અને ભય ના માર્યા તો ખૂબ અંદરથી એટલી બધી ચિંતા કરે છે વ્યક્તિ, એટલી બધી ચિંતા છે કે આનો ઉપાય શું, કેહી વિધિ હોય રામ, ભગવાનના ને માત્ર પાછા લઈ જવા માટે નહીં, ભરતજીને તો એટલો એટલી બધી એ છે તાલાવેલી છે કે ચિત્રકૂટની અંદર જ રાજ્યાભિષેકની વિધિ કરાવીને પછીથી આખું અયોધ્યા ભરતજીને શોભાયાત્રાની અંદર છેક અયોધ્યા સુધી લઈ જાય. એટલે સૌથી પહેલું શું વિચારે છે, અયોધ્યા જવાની વાત તો પછી, કેહી વિધિ હોય રામ અભિષેક, કારણ કે અભિષેકના બધી જ સામગ્રી સાથે લઈને આવ્યા છે, કે ભગવાનને વનવાસની વનની અંદર જ એમને રાજ્યાભિષેક રાજ સોંપી અને પછી વાતે ગાતે ઠાઠથી અયોધ્યામાં લાવીશું. અને એને કારણે વિચાર કરે છે કે આ બધું બધા આવીને બેઠા છે, આરામ પણ થઈ ગયો, પણ હવે અભિષેક કેવી રીતે કરી લેવો અહીંયા આગળી. મોહી અવલક અવકલતન અવ ઉપાય ન એકુ, મને એક પણ ઉપાય સૂઝતો નથી, કરવું શું, કયું બાનું કાઢીને, કયા નિમિત્તથી. કોઈ પણ વ્યક્તિને બોલાવવા હે ને તો નિમિત્ત સર્જવું પડે, આવજો ને, જાનકીદાસ મહારાજની તિથિ છે ને, આ કાર્યક્રમ તમારે કરવાનો છે, નિમિત્ત કઈક હોવું જોઈએ. તો નિમિત્ત શું જોઈએ અહીંયા, એવું કોઈ નિમિત્ત તો મળતું નથી ભગવાનનો રાજ્યાભિષેક અહીંયા ને અહીંયા કરી દઈને પછી અયોધ્યા લઈ જઈએ. એક ઉપાય ન સૂજે એટલે મગજ કેટલું થાકવા વાળું હશે, એની અંદર કેટલો બોજ હશે, કેટલી પીડા હશે મનની અંદર, કે આવી વ્યક્તિ એને સૂજ જ ના પડે કે મારે કરવું શું. કોઈક ઉચિત નિર્ણય કયો લેવો, માણસ જયારે દુખી હોય ને, આપત્તિમાં હોય, ખૂબ ભાર ભારે બોજમાં ડૂબેલો હોય ને, દબાયેલો હોય, ત્યારે એનું મગજ જ કામ ના કરે. ઘણા કે મારું મગજ કામ નથી કરતું, ઘણા માણસો ફરિયાદ કરે. અને વાત એ સાચી છે, આપત્તિના કાળમાં ધિયો વિપુષામ મલિની ભવંતી વિપત્તિ કાલે. બલબલા બુદ્ધિશાળી પંડિતો હોય ને, એની બધાની બુદ્ધિ બેર મારી જાય. કે બીજા શબ્દોમાં કહીએ તો કશું કોઈ નિર્ણય ના લઈ શકે. એટલે અહીંયા આગળી મોહી અવકલત ઉપાય ને એક, મને કોઈ ઉપાય જડતો નથી. અને વનવાસ ની અંદર ભરતજી અત્યારે પરિવાર ની અંદર વડીલ છે, ઉપાય પૂછવો કોને? જો કદાચ કૈકેયીજીને પૂછવા જવું ને પાછું એનું એ થાય તો, પણ હવે જો કૈકેયીજીને પૂછે તો માણસ સમય જતા અનુભવે બદલાતો હોય છે. પણ કૌશલ્યામાં વડીલ છે, એમને પૂછવા જઈશ તો એ તો જવાબ આપશે જ નહીં કે ભરત તને ઠીક લાગે તે કર, મને કઈ સૂચતું નથી. કારણ કે ભરતજી પણ, મારા દશરથજી પણ બોલ્યા છે ને, કૈકેયીજી પણ પોતાની પોતાનો ભાવ વ્યક્ત કર્યો છે, રામ ભરત મોય દુઈ આંખી. રામ ને ભરત તો મારી બે આંખો છે, કઈ આંખ ને ફોડી રાખો અને કઈ આંખ રેવા દઉં? જો નિર્ણય લેવા માટેનો એક એવો પ્રસંગ આવીને ઉભો હોય, એવી દિશા હોય કે હવે કઈ બાજુ વળવું, નિર્ણય કઈ બાજુ નો લેવો. આમ મોહી અવકલતન ઉપાય ને એકુ એમ કહીને ભરતજી અત્યંત ચિંતિત છે. અને એ બોજમાં ને બોજમાં પોતે જાણે માનસિક થાક લાગ્યો એવી સ્થિતિમાં, કઈ સૂચતું નથી એમ પોતે પોતાની જાતે વ્યક્ત કરી દીધું. તુલસીજી પણ સાથે જ છે.
અવસી ઈ રહી ગુરુ આયસુ માની પુની પુની કહબર રામ રુચિ જાને.
તુલસીજી ભરતજીનો બરાબર અભ્યાસ કરી રહ્યા છે, એટલો બધો ઝીણવટથી અભ્યાસ કરી રહ્યા છે કે જોઈએ ભરતજીની ભક્તિ કેટલી ચરમસીમા વાળી છે. અને એને અનુભવવા માટે ખૂબ જ ધીરજ પૂર્વક શાંતિથી એક એક ઝીણામાં ઝીણી બાબતને ભરત તુલસીજી લક્ષમાં લઈ રહ્યા છે. અને નાની નાની બાબતને પણ આપણા સૌની આગળ વ્યક્ત કરી દીધી. જુઓ ભરતજી આ છે, બિલકુલ ખુલ્લા છે, મનથી વિચારથી વ્યવહારથી બિલકુલ ખુલ્લા. અને બસ ભગવાન જે આજ્ઞા આપે પ્રમાણે કરવાની કરીને, કદાચ મારી ઈચ્છા પ્રમાણે હું લઈને ભગવાનને લઈને જઉં, પણ આ બધા અવઢવની અવસ્થાની અંદર કઈક છેલ્લે સવાર પડતા એક નિર્ણય મગજમાં આવ્યો. અને કયો? અવસી ફિરઈ ગુરુ આયસમાની. મને ચોક્કસ ખબર છે જે આજ્ઞાપાલક પુત્ર છે, આજ્ઞાંકિત પુત્ર છે, એ ગુરુજીની આજ્ઞાનું પણ પાલન કરશે જ અવશ્ય, એની મને ખાતરી છે. ભરતજીના મનની અંદર ચાલતી આ વિચારની ભયંકર લડાઈ, કેમનું કરીશ, આમ થશે તો આમ થશે, આમ કરીશ તો આ, પણ જીતાય કેવી રીતે? વૈચારિક યુદ્ધ પણ એકલું ને એકલું મનમાં ચાલ્યા કરતું હોય, સારા ખોટા બે વિચારોની વચ્ચે યુદ્ધ થાય, ઘર્ષણ થાય, અને તે વખતે કયો નિર્ણય લેવો? ખોટો નિર્ણય, ખોટો પક્ષ પણ પોતાની તરફ ખેંચતો કે નહીં આમ જ કરવું છે, સાચો નિર્ણય હોય તો એ પણ પોતાના તરફ જ ખેંચે કે નહીં આમ થવું જ જોઈએ, આમ પરિણામ આવવું જ જોઈએ. દરેક વ્યક્તિ આ અનુભવ પોતાના જીવનની અંદર સારા નરસા વિચારોનું ઘમસાણ હોય જ, અને એને માનસિક રીતે તપાસે ને તો થાય કે માણસ થાકી જાય, એને નિર્ણય ન લઈ શકે કે આ નિર્ણય લઉં કે આ શું પરિણામ આવશે, સારું પરિણામ આવશે કે વિરુદ્ધનું પરિણામ આવશે. એવા સંઘર્ષમાં મન પણ ખોટા વિચારોની અંદર પણ સંઘર્ષ ઉભો થાય, ક્યારેક ખોટા વિચારોનો વિજય થઈ જાય અને સાચા નિર્ણય વિચારો હારી પણ બેસે. આવી સ્થિતિ માનસિકતા દરેક જીવન અનુભવ કરતું હોય છે. અને એક એવો અનુભવ ભરતજીનો છે અને ભરતજી નિર્ણય લેવાની અંદર અત્યારે સક્ષમ જરાય નથી.